પ્રકરણ 2 અયોધ્યા પર શોકનો અંધકાર. તે દરમિયાન જે નિષાદરાજ ગુહ અમુક દૂર સુધી રામ સાથે વનમાં ગયો હતો અને પછી પોતાના રાજ્યમાં પાછો આવતો હતો, તેણે ગંગા તટ પર રથમાં બેઠેલા મંત્રી સુમંત્રને જોયા. ઘોડા એક છાયાદાર વૃક્ષને નીચે તેમની લગામો વડે બાંધેલા હતા. સુમંત્ર એકલા બેસીને ખૂબ વિલાપ અને રુદન કરી રહ્યા. ગુહ પણ પોતાના શોકને લાંબો સમય કાબુમાં રાખી શક્યો નહીં. રામ બોલીને તે સુમંત્ર પ્રત્યે દોડ્યો. તે વૃદ્ધ મંત્રીને ભેટી પડ્યો. પોતાનો શોક વ્યક્ત ન કરી શકવાથી બંને જણ દુષ્કાળ ભરી ભરીને રડતા. તેઓ વૃક્ષ નીચે ઉભા રહ્યા, પણ કુહાડીથી કપાયેલા વૃક્ષોની પેટે બંને જમીન પર પડી ગયા. તેઓ રામના, સીતાના અને લક્ષ્મણના નસીબ બાબત વિલાપ કરવા લાગ્યા અને બધાના દુઃખના કારણરૂપ કઈ કઈને ગાળો ભરવા લાગ્યા. પશુઓએ ઘાસ ખાવાનું અને પાણી પીવાનું પણ બંધ કરી દીધું. જ્યારે જ્યારે ઘોડા સુમંત્રાને અને ગુહને સીતાનું, રામનું કે લક્ષ્મણનું નામ બોલતા સાંભળતા, ત્યારે ત્યારે તેઓ પોતાનું માથું ઊંચું કરીને દ્રષ્ટિ ફેંકતા. દૂર સુધી તેઓ જોતા. અશ્વો પણ દુઃખી સુમંત્રની અને ગુહની પેટે જેમને તે ચાહતા હતા અને પૂજતા હતા તેમના દર્શન કરવા આતુર હતા. સુમંત્રે પશુઓની પીડા અને શોક જોયા અને તેમનો શોક ખૂબ વધી ગયો. હૃદયને ચીરી નાખે તેવા વિલાપમાં થોડોક સમય પસાર થઈ ગયો. છેવટે ગુહ થોડો સ્વસ્થ બનવા સફળ થયો. તેણે થોડી કિંમત એકઠી કરી અને તે સુમંત્ર પ્રત્યે બોલે, હે મંત્રીજી, તમે ખૂબ બુદ્ધિશાળી છો, નીતિમાં સુસ્થિર છો. તમે આ સર્વ પસાર થતા દેખાવની પીઠમાં રહેલી વાસ્તવિકતા સાથે તાદાત્મ્ય સાધ્યું છે. નસીબ વિચિત્ર પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ રચે છે, એટલે માણસે તેમને સહન કરવાનું શીખવાનું છે. ઉભા થાવ, અયોધ્યા પાછા જાઓ. કૌશલ્યાને અને સુમિત્રાને આ સમાચાર જણાવો. તેઓ તમને મળવા અને તમે જે કહો તેને સાંભળવા જમશે. સુમંત્ર જ્યાં પડ્યા હતા ત્યાંથી ગુહે તેમને બળજબરીથી ઉઠાડ્યા અને રથમાં બેસાડ્યા. ઘોડાઓને લાવીને ગુહે તેમને રથ સાથે જોતર્યા. સુમંત્રને ખ્યાલ આવ્યો કે ગુહ જેને માટે આગ્રહ કરતો હતો તે સાચું પગલું હતું. અંધ હિંમત વડે સંચાલિત થઈને વૃદ્ધ મંત્રીને ઘોડાઓને ચાલવાનો ઈશારો કર્યો. રામના વિયોગથી થતા શોકને કારણે તેમનું શરીર નબળું પડી ગયું હતું, એટલે ઘણો પ્રયત્ન કરવા છતાં તે પહેલાની પેઠે રથ હાંકી શકતા ન હતા. તે રથમાં ગબડી પડ્યા, અનેક વાર ગબડી પડ્યા અને થોડી મિનિટો પછી પોતાના આસન ઉપર બેઠા. અને ઘોડાઓ, તેઓ પણ ચાલવા ઈચ્છતા ન હતા. તેઓ પાછા જવાની ઈચ્છા કરતા હતા અને ડોકું વાળીને પાછળના માર્ગને જોતા. સુમંત્રે પોતાની જાતને અને પોતાના નસીબને ધિક્કારી, મને ધિક્કાર હો, મારા આ ભીષણ જીવનનો અંત આવો, કોઈ દિવસ તો આ દેહ બળીને ખાક થવાનો છે. તે કોઈક રોગથી કે દુર્લભ વિપત્તિથી મરી જાય, તેના સાથે સાથે રામના વિયોગની પીડાથી મરી જાય તે વધારે સારું. તેથી મારું જીવન ધન્ય બની જાય, તેથી મને સનાતન યશ પ્રાપ્ત થાય. તેવો યશ પ્રાપ્ત કરવો એ જીવનના બધા દુઃખોનો બદલો છે. પછી તે મનમાં બોલે, ના સુમંત્ર, જો તારું સદભાગ્ય હોત તો તું રામને ચીટકી રહ્યો હોત. જ્યારે તારું નસીબ જ ખરાબ છે ત્યારે તું પાછા આવીને જીવવા સિવાય બીજું શું કરી શકવાનો છે? હવે શોક કરવાથી અને તારી જાતનો દોષ કાઢવાથી શું વળવાનું છે? આમ સુમંત્રે ખૂબ કઠોરતાપૂર્વક પોતાની જાતને ઠપકો આપ્યો. ફરીને મનમાં પોતાની જાતને કહેવા લાગે, હું શું મોઢો લઈને અયોધ્યામાં જઈશ? રામ ક્યાં છે એમ મને નાગરિકો પૂછશે ત્યારે તેમને હું શું જવાબ આપું? જ્યારે તેઓ મને પૂછશે કે તમે રામને જંગલમાં છોડીને કેવી રીતે આવી શક્યા, ત્યારે હું તેમને શું જવાબ આપું? હું શરમ અને શોક વડે અભિભૂત નહીં બની જાઉં અને મારું હૃદય પથ્થર બની ગયું? નહીં તો મને જે વીત્યું છે તેનાથી તેના ટુકડા કેમ નથી? પોતાની અધમતાથી સુમંત્રને પોતાની જાત ઉપર ધૂણા આવી. તે નિરાશામાં પોતાના હાથ ઘસવા લાગ્યા. તેમણે નિર્ણય કર્યો કે જ્યારે લોકો હરતા ફરતા હોય ત્યારે દિવસના ભાગમાં હું નગરીમાં પ્રવેશ નહીં કરું. જ્યારે બધા ઘસઘસા ડૂબી ગયા છે ત્યારે રાત્રે હું પ્રવેશ કરું. પણ તરત જ તેમના અંતરાત્માના અવાજે કહ્યું, શું શું અયોધ્યાના લોકો ઊંઘી શકતા હશે? ના ના, તેઓ ઊંઘી શકે જ નહીં. મારી મૂર્ખતાને કારણે, મારા અજ્ઞાનને કારણે હું તેવી કલ્પના કરું. રામના પાછા આવવાના સમાચાર સાંભળવા માટે તેઓ જાગતા જ હતા. હું અયોધ્યામાં રાતે પ્રવેશું કે દિવસે, પણ હું શરમમાંથી અને અપમાનમાંથી છટકી જઈ શકું તેમ નથી. ઠીક, રામની કૃપા માટે અયોગ્ય એવા મારે માટે આ કમ નસીબે યોગ્ય પુરસ્કાર છે. હું તે ભોગવી લઉં, દોષના ભારને સહન કરી લઉં એ શ્રેષ્ઠ છે. આમ સુમંત્ર ધીમે ધીમે વચ્ચે અટકીને પોતાનો માર્ગ કાપવા લાગ્યો. પોતાના મનમાં જ પ્રશ્નો અને ઉત્તરો રચવામાં સમય ગાળવા લાગ્યો. છેવટે તે તમસા નદીના તટ ઉપર આવી પહોંચ્યો. એટલે તેમણે ત્યાં થોડાક કલાક ગાળવાનો, ઘોડાઓને થોડું ઘાસ ચારવાનો અને રાત્રે અયોધ્યામાં પ્રવેશ કરવાની તૈયારી કરવાનો. અર્થાત જ્યારે લોકો માર્ગ ઉપર વિચારતા ન હોય પણ ઊંઘી ગયા હોય ત્યારે પ્રવેશ કરવાની તૈયાર કરવાનો નિર્ણય કર્યો. આખરે રથે નગરીના દરવાજામાં પ્રવેશ કર્યો અને માર્ગો ઉપર થઈને ચાલવા લાગ્યો. પૈડાનો અવાજ ન થાય અને ઘોડાની ખરીનો અવાજ ન થાય તે બાબત સુમંત્રે ખૂબ દરકાર હતી. રથ ગોકળ ગાયની ગતિથી ચાલવા લાગ્યો, પણ ઘોડાઓના શોકને કોણ મૌન કરી શકે. જે માર્ગો પર થઈને તેઓ રામને લઈ ગયા હતા તે માર્ગોને ઘોડાઓએ ઓળખે. પોતાના વાલા રામ દૂર સુદૂર હતા એટલે તેમણે પોતાના વર્તમાન કમનસીબ માટે નિશાતા મૂકવા માંડી. નાગરિકોએ તેમનો કરુણ હણહણાટતા તે સાંભળવામાં તેમના કાન એકાગ્ર બની ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે ખાલી રથ લઈને સુમંત્ર પાછા આવે. તે કરુણ દ્રશ્ય જોવા માટે તેઓ દોડીને માર્ગની બંને બાજુએ દીનતાથી ઉભા. ટોળાને જોઈ સુમંત્રે પોતાનું માથું નીચે લાવ્યું. તેમને કરુણ મુદ્રામાં જોઈને લોકોએ અનુમાન કરી લીધું કે રામ પાછા આવ્યા નથી. તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જ જમીન ઉપર મૂર્છિત બનીને ઢળી પડ્યા. ઘણા તો મોટ મોટેથી રડવા લાગ્યા. જ્યારે રાણીઓના મહેલોના નિવાસીઓને શોકમગ્ન ઘોડાઓનો હણહણાટ સાંભળ્યો ત્યારે તેનું કારણ જાણી લાવવા માટે તેમણે દાસીઓને મોકલી. સુમંત્ર પાસે દોડી જઈને દાસીઓએ પ્રશ્નોની ઝડી વર્ષાવવા માંડી. સુમંત્ર વિક્ષુબ્ધ અને પરાજિત થઈને બેઠા હતા. મોગા માણસની પેઠે તે જવાબો આપી શકવા અસમર્થ હતા. ભાંગી પડેલા શબ્દની પેઠે તે સ્થિર બેઠા હતા, જાણે તે બહેરા હોય તેમ. પોતાને આતુરતાપૂર્વક પૂછાયેલા પ્રશ્નોને સાંભળી શકતા ન હોય તેમ. તેમના વર્તન પરથી દાસીઓએ અનુમાન કર્યું કે રામ પાછા આવવાની બધી આજીજીઓને ઠુકરાવી હતી. તેઓ વિલાપ કરવા લાગી કે હે મંત્રીજી, તમે સીતાને ભયાનક જંગલમાં મૂકીને એકલા પાછા આવ્યા. પછી તેઓ ઓચિંતો વિલાપ કરવા લાગ્યા. એક દાસી બીજી બધી કરતા વધારે હિંમતવાન હતી. તેણે સુમંત્રને કહ્યું કે તમારે સીધા કૌશલ્યના મહેલમાં આવવાનું અને એવી તમને આજ્ઞા આપવામાં આવી. સુમંત્રે ત્યાં રાજાને જમીન ઉપર છતાપાટ પડેલા જોયા. ઊંઘ અને આહાર વગર તે થાકી ગયા. તેમના વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા. સુમંત્રે પોતાના શોકના આવેગને દબાવી દીધો. તેને જય જય શબ્દો પોકારે, જે રાજાને જોતા પોકારવાનો રિવાજ. નખથી શીખ સુધી કંપતા તે ત્યાં ઉભા રહે. સુમંત્રના અવાજને ઓળખીને દશરથ બેઠા થયા અને તેમણે આજીજીપૂર્વક પૂછ્યું કે સુમંત્ર, મારા રામ ક્યાં છે? સુમંત્રે દશરથને પોતાના હાથમાં પકડી લીધા. જેમ ડૂબતો માણસ ઘાસના તણખલાને પકડે તેમ દશરથ સુમંત્રને બાંધી પડ્યો. તે બંનેને અપાર શોકથી રુદન કરતા જોઈને કૌશલ્યા શોક નિમગ્ન બની ગયો. તે શ્વાસ પણ ભાગ્યે જ લઈ શકતા. તેમણે નિશાસા મૂક્યો. તે કરુણતાપૂર્વક શોકમગ્ન બની ગયા. તે જોઈને દાસીઓ પણ બધાના દુર્ભાગ્ય માટે વિલાપ કરવા લાગ્યા. તેઓ રાણીને આશ્વાસન આપવા પ્રયત્ન કરવા લાગ્યા. એ દરમિયાન દશરથ થોડા સ્વસ્થ બન્યા. તેમણે સુમંત્રને પોતાની સામે બેઠાડે અને પૂછ્યું, સુમંત્ર, મને મારા સીતાની અને રામની વાત કરો. તેમના વિશે બધી વાત કરો. લક્ષ્મણ કેમ છે? તેજની વાત છે કે શું કોમળ સીતા ખૂબ થાકી ગયા? અત્યારે તે બધા ક્યાં છે? મને કહે. સુમંત્ર જવાબ આપવા ઉત્સુક ન હતા. તે જોઈને તેમણે સુમંત્રનો ખભો પકડી હલાવ્યો અને ખૂબ કરુણતાપૂર્વક બધું કહેવાને આજીજી કહે. શરમ ના મારે સુમંત્ર દશરથના મુખ સામું જોઈ શકતા ન હતા. તે નીચું મોં ગાલીને બેઠા. તે જમીન પર નીચું જોઈને રુદન કરતા. તે બોલી શકતા ન હતા. દુષ્કર ભરવાનું ચાલુ રાખતા દશરથ બોલે, હે રામ, તારા જેવો પુત્ર મને છોડી ચાલ્યો ગયો અને છતાં હજી પણ મારા પ્રાણ આ દેહમાં ટકી રહ્યા. જગતમાં મારા જેવો કોઈ અધમ પાપી નથી. સુમંત્ર, અત્યારે મારા રામ, સીતા અને લક્ષ્મણ ચોક્કસ કઈ જગ્યાએ છે? વિલંબ કર્યા સિવાય તેઓ જ્યાં છે ત્યાં મને લઈ જાય. આટલું સરસ કાર્ય થયું, મારી આ ઈચ્છા પૂર્ણ કરી. તેમને જોયા સિવાય હું એક ક્ષણ પણ વધારે જીવી શકું તેમ નથી. વિમૂળ, નિરાશ, મરણીયા માણસની પેટે તેમણે દુઃખપૂર્વક ચીસ પાડી, રામ, હે રામ, કમથી કમ એકવાર મને તારા દર્શન કર, શું મને તું તને જોવાની તક નહીં આપે? રાજા જ્યાં સૂતા હતા તે ખંડની બહાર ઉભેલી દાસીઓને નિંદ્રા આવતી ન હતી કે ભોજન પણ ભાવતા ન હતા, કારણ કે રાજાની દશા જોઈ તેઓ શોક નિમગ્ન બની ગઈ. સુમંત્રે જવાબ આપ્યો, હે રાજાધિરાજ, તમે ખૂબ જ્ઞાની છો, વીર છો, તમારામાં ઘણી શક્તિઓ છે, તમારો વંશ દિવ્ય છે, તમે હંમેશા તપસ્વીઓની અને સંતોની સેવા કરી છે. તમે જાણો છો કે જેમ દિવસ પછી રાત્રિ આવે છે અને રાત્રિ પછી દિવસ આવે છે, તેમ સંપત્તિ અને ગરીબાઈ, સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ એક પછી બીજું એમ અનિવાર્ય રીતે આવતા હોય છે. માત્ર મૂર્ખ લોકો જ સંપત્તિ આવતા છલકાઈ જાય છે અને વિપત્તિ આવતા નિરુત્સાહ બની જાય છે. તમારા જેવા વિદ્વાન લોકોએ તે દ્વંદ્વોના પ્રભાવ હેઠળ ન આવવું જોઈએ. જે કાંઈ બને તેમાં તમને ક્ષમતા રાખવી જોઈએ. આ પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાનો તમને કહેવાનો મને અધિકાર નથી. આ પરિસ્થિતિમાં હિંમતની જરૂર, મારા કરતા તમે વધારે જાણો છો. એ જગતના કલ્યાણ કરતા મારી પ્રાર્થના ઉપર ધ્યાન આપો, આ શોકનો ત્યાગ કરો. હવે હું તેમની સાથેની મારી મુસાફરીની વિગતો વર્ણવું, કૃપા કરીને શાંતિપૂર્વક સાંભળો. તે સાંભળીને કૌશલ્યા દાસીઓની મદદ લઈને બેઠા થયા. તેમણે દાસીઓનો ટેકો લીધો અને સુમંત્રની વાત સાંભળવા તૈયાર થયા. સુમંત્રે શરૂ કર્યું, હે રાજા, પહેલે દિવસે અમે સમસાર નદીના તટ સુધી મુસાફરી કરી. સીતાએ, રામે અને લક્ષ્મણે તે નદીમાં સ્નાન કર્યું. પાણી પીને તેમણે એક ઘટાદાર વૃક્ષ હેઠળ આરામ કર્યો. બીજે દિવસે અમે ગંગા નદીએ પહોંચ્યા. અંધકાર બધે છવાઈ ગયો. રામની આજ્ઞાથી મેં રથ ઉભાવ્યો. તે ત્રણે જણે સ્નાન કરે અને રેતી ઉપર આરામ કર્યો. સવાર પડતા રામે લક્ષ્મણને વટવૃક્ષોનો રસ લઈ આવવાનું કહ્યું. પોતાના કેસમાં તે રસ લગાવીને રામે પોતાના મસ્તક ઉપર જટા બનાવી દીધી. તે દરમિયાન રામનો મિત્ર નિષાદરાજ એક નૌકા લઈ આવ્યો. પ્રથમ સીતાને તેમાં બેઠા, પછી રામ તેમાં બેઠા, પછી રામની આજ્ઞાથી લક્ષ્મણ પોતાના ધનુષ્ય બાણ લઈને નૌકામાં દાખલ થયો. તે પહેલા લક્ષ્મણે મારી પાસે આવીને કહ્યું કે મારા માતા પિતાને મારા સાક્ષાત પ્રણિપાત કહેજો અને તેમના આશીર્વાદ માટેની મારી પ્રાર્થના તેમને જણાવજો. મારા વતી તેમને પ્રાર્થના કરજો કે હિંમતપૂર્વક અને જ્ઞાનપૂર્વક બધું સહન કરી. અયોધ્યામાં જાહેર કરવા માટે રામે જે કહ્યું હતું તેનો અહેવાલ સુમંત્રે જારી રાખ્યો. તેમણે કહ્યું, પછી રામે મને કહ્યું કે સુમંત્ર, ગુરુજીને મારા પ્રણામ કહેજો. મારા પિતાને કહેજો કે બની ગયેલી ઘટનાઓ બાબત શોક કરતો નહીં. પછી રામે મને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અયોધ્યાના મંત્રીઓને, નાગરિકોને, રાજકુટુંબના સગા સંબંધીઓને બોલાવીને મારી ખાસ વિનંતી કહેજો કે મને તે લોકો વાલા છે જે મારા પિતાના જીવને સુખી બનાવવા પ્રયત્ન કરશે. પછી રામ બોલ્યા કે ભરત આવે ત્યારે તેને મારા આશીર્વાદ કહેજો અને સૂચના આપશો કે રાજ્યનો ભાર વહન કરવાનો તે સ્વીકાર, ન્યાયમાં અને પ્રામાણિકતામાં વૃદ્ધિ કરે, મન વચન કાર્ય દ્વારા પ્રજાનું કલ્યાણ કરે. ભરતને કહેજો કે તે માતા પિતાની એવી સેવા કરે કે જેથી તેઓ મારા વિયોગનું દુઃખ ભૂલી જાય. જ્યારે રામ મને આ સંદેશાઓ આપી રહ્યા હતા ત્યારે સીતાએ આવી મને કહ્યું કે રાજાને કહેજો કે હું રામ સાથે સમય સુખમાં વિતાવું છું, મને કશાની ખોટ થતી નથી. મારા સાસુ સસરાને મારા સત્તા પ્રણિપાત કહેજો, તેઓ મારી ચિંતા ન કરે, એમ તેમને કહેજો. તેમને ખાતરી આપજો કે હું મારા પતિ સાથે સુખી છું અને તમારા આશીર્વાદની આકાંક્ષા સેવું છું. તેમને કહેજો કે હું વારંવાર તેમના કુશળ સમાચાર પૂછતી રહું છું. તે દરમિયાન નાવિકને ખ્યાલ આવે કે રામની ઈચ્છા એવી છે કે હવે જરા પણ વિલંબ ન કરે, એટલે તેણે નદીમાં હલેસું ઝવળ રામ ચાલ્યા ગયા. શબ્દ બની ગયેલા હૃદય સાથે હું તરીને દૂર જતી નાવડીને જોઈ નદીના તટ ઉપર મેં ઘણો સમય ગાળ્યો પહોંચી. રામની આજ્ઞાનું પાલન કરવા માટે મારે અયોધ્યા પાછું આવવાનું જ હતું, નહીં તો હું ગંગામાં ડૂબીને મરી જાય. હું એટલો બધો મરણીયો બની ગયો. રામનો સંદેશ લઈ આવવા માટે મારે જીવન ટકાવી રાખવું પડ્યું. રામ વગરની આ અયોધ્યા મને વન જેવી એકલવાઈ અને ભયંકર લાગી. સુમંત્રના શબ્દો સાંભળીને અને રામના તથા સીતાના મૃદુ મધુર સંદેશાઓ સાંભળીને દશરથ પોતાના શોકને કાબુમાં રાખી ન શક્યો. જે બધું બન્યું હતું તેને તે ભૂલી જઈ શક્યા. તે મૂર્છિત બનીને નીચે પડ્યા. ગાઢ કાદવમાં પડેલું માછલું જેમ પાણી માટે તરપડે તેમ રાજાનો શ્વાસ લુઢાઈ ગયો. તેમની તે દશા જોઈને રાણીઓ હૃદય ચીરી નાખે તેઓ વિલાપ કરવા લાગ્યો. તે ખતરનાક દુઃખનો વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. તેમનું દુઃખ જોઈને શોક પણ પોતાના શોકને કાબુમાં રાખી શકે. રાણીઓના, રાજાના અને મહેલની જાતિઓના શોકથી આખી નગરી ગભરાઈ ગઈ, ભયભીત બની ગઈ. વનમાં મધ્યરાત્રિએ વૃક્ષો પર વજ્ર પડે અને તે વૃક્ષો પરના પંખીઓ જેમ ભયપૂર્વક ફફડાટ કરીને ઉડી જાય તેમ અયોધ્યાવાસીઓ ભયથી વેર વિખેર બની ગઈ. જેમ પાણીમાંથી ચૂંટી લેવાયેલી કમળની દાંડી જલ્દી કરવાઈ જાય છે તેમ રાજા જલ્દી પોતાનું શરીર છોડી દેવાની તૈયારીમાં હતા. તેમનું ગળું રૂંધાઈ ગયું, તેમની જીભ ચૂકાઈ ગઈ, ઇન્દ્રિયો જળ બની ગઈ. કૌશલ્યાએ દશરથને જોયા અને તેમને લાગ્યું કે સૂર્યવંશનો સૂર્ય આથમવાની અણી ઉપર હતો. હિંમત એકઠી કરીને તેમણે રાજાનું મસ્તક પોતાના ફળામાં લીધું અને તે તેમને આશ્વાસન અને આરામ આપવા માટે બોલે, હે સ્વામી, રામ અને લક્ષ્મણ થોડા સમયમાં આવશે અને તમને મળશે. મારા શબ્દો સાંભળો, હિંમત રાખો, મનને બળવાન બનાવો. જ્યારે કૌશલ્યાએ કરુણતાપૂર્વક તેમના કાનમાં આવીને આ પ્રાર્થના કરી ત્યારે આંખો ઉગાડીને દશરથ બોલે, કૌશલ્ય, મારા રામ ક્યાં છે? તે ક્યાં છે તે મને બતાવો, મને બતાવો. ખેદની વાત છે કે મારી મધુર અને સુકોમળ પુત્રવધુ અત્યારે અહીં નથી અને લક્ષ્મણ ક્યાં છે? હું તેને અહીં જોતો નથી. વધારે વખત મસ્તક ઊંચું ન રાખી શકવાને કારણે દશરથે પોતાનો મસ્તક નીચે નમાવી દીધો. શોકનો ભાર વધુ વજનદાર હતો. થોડીક મિનિટો પછી દશરથને શ્રવણના પિતાએ એક અંધ તપસે પોતાને જે શ્રાપ આપ્યો હતો તે યાદ આવ્યો. પ્રયત્ન કરીને તે બેઠા થયા અને ધીમે સાદે કૌશલ્યાને તે શાપની વાત કહેવા લાગ્યો. કૌશલ્યા, એકવાર હું વનમાં મૃગયા કરવા માટે ગયો હતો. ઘણા સૈનિકો અને શિકારીઓ મારી સાથે આવ્યા. આખા દિવસ દરમિયાન અમે કોઈ જંગલી પશુને જોયું નહીં, પણ મને લાગ્યું કે ખાલી હાથે થેલામાં કોઈ મૃત પશુના દેહને લીધા વગર મારે અયોધ્યામાં પાછળ જવું જોઈએ નહીં. રાત્રે અમે વનમાં પ્રવેશ કર્યો અને કોઈ પશુ આવી મળે તેની રાહ જોયા કરી. એક વિશાળ સરોવરના કિનારા પર અમે બેઠા. સવાર પડવાની તૈયારી હતી. એટલામાં જળના છેવાણા ઉપર કોઈ ગતિ કરતો હોય એમ મને લાગ્યું. તે ગતિનો અવાજ મેં સાંભળ્યો. મેં અનુમાન કર્યું કે જંગલનું કોઈ મોટું પશુ હતું. મારામાં શબ્દભેદ કરવાનો એટલે કે અવાજ પરથી પશુને બાણ મારી વિંધી નાખવાની શક્તિ હતી. એટલે મેં એક તીક્ષ્ણ નિશ્ચિત બાણ કર્યો. તે ભીષણ બાણ વેગપૂર્વક ઉડ્યું અને તેણે તે પશુને વિંધી નાખી. ઓચિંતી એક ચીજ સાંભળી કે આ તે અવાજ જ્યાં પશુ પડ્યો હતો ત્યાંથી આવતો. હું સૈનિકો સાથે ત્યાં દોડી ગયો અને અરે રે, મને માલુમ પડ્યું કે તે પશુ ન હતું પણ એક તાપસનો યુવાન પુત્ર હતો. નીચા નમીને મેં તેને પ્રાર્થના કરી કે આ કરુણ ભૂલ માટે મને ક્ષમા આપો. તે તાપસ પુત્રે મને કહ્યું કે હે રાજા, શોક ન કરશો, મારી એક વિનંતી સ્વીકારો. તે સ્વીકારવાથી તમારા પાપનો બદલો મળી ગયો એમ હું માનું. મારું નામ શ્રવણ છે. મારા માતા પિતા અંધ છે. હું તે બંનેની સેવામાં મારા જીવનના દિવસો ગાતો. તે સેવા કરવાથી મને જરૂરી બધું સુખ મળી રહેતું હતું. મને પરમ જ્ઞાન આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થયો હતો. મારા માતા પિતા ખૂબ તૃષ્ણાથી અત્યારે પીડાઈ રહ્યા. તેમને થોડું પાણી લઈ જવા માટે હું આ સરોવર ઉપર આવ્યો. મને જંગલનું પશુ માની લઈને તમે મને બાણથી વિધી નાખી. નસીબને કોણ વિચારી શકે? મારી અત્યારની સ્થિતિ એવી છે કે હું મારા માતા પિતા માટે પાણી લઈ જઈ શકું તેમ નથી. એટલે આ જળપાત્ર લઈને તમે તેમની પાસે જાઓ. તમે ઉત્તર દિશામાં જજો. ત્યાં એક એકલવાળી ઝૂંપડી આવશે. તેઓ પાણી પી લે ત્યાર પછી અહીં જે બન્યું છે તેનું વર્ણન તમે તેમની આગળ કરશો. તેઓ પોતાની તરફ છીપાવે ત્યાં સુધી મારા વિશે તમે કશું જ બોલશો નહીં. એમ બોલીને મને જળપાત્ર આપીને તેમણે પોતાના પ્રાણ છોડી દીધા. કૌશલ્ય, તે પોતાના માતા પિતા માટે કેટલો બધો કરુણજનક રીતે વ્યગ્ર હતો. તેણે ઝડપભેર ચાલ્યા જતા પોતાના પ્રાણની દરકાર કરી જ નાખી. તેણે મને એક પણ કઠોર શબ્દ કહ્યો નહીં. તેના મૃદુ મધુર પ્રેમપૂર્ણ શબ્દો હજી પણ મારા કાનમાં ગુંજે. છેલ્લો શ્વાસ મૂકતા તેણે 3 વખત પવિત્ર પ્રણવનો એટલે કે ઓમનો ઉચ્ચાર કર્યો હતો. તેને અને તેના શાંત હિંમતપૂર્ણ મૃત્યુને જોઈ મેં તેની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીને મારા પાપનું પ્રાયશ્ચિત કરવાનો નિર્ધાર કર્યો. તેણે કહેલી ઝૂંપડીમાં સ્મરાપૂર્વક ગયો અને એક પણ શબ્દ બોલ્યા વગર તે જળપાત્ર તેમના હાથમાં હતું. પણ તેના માતા પિતાએ મને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. હે પુત્ર, તને કેમ આટલી બધી વાત છે? આટલો બધો વિલંબ તે કેમ કરે? તેમણે પુત્રને સ્પર્શ કરવા માટે તેની હાજરી અનુભવવા માટે પોતાના હાથ લંબાવીને ફાંફા મારવા માંડ્યા. હું થોડુંક પાછો હટી ગયો. તે દરમિયાન તે વૃદ્ધ દંપતિ વિલાપ કરવા લાગે. હે પુત્ર, આજે તું અમારી સાથે બોલતો કેમ નથી? તું અમારી સાથે જ્યાં સુધી બોલશે નહીં, અમારા પ્રશ્નનો જવાબ આપશે નહીં, ત્યાં સુધી અમે તારું લાવેલું પાણી પીશું નહીં. મેં સૈનિકોને આજ્ઞા આપી હતી કે શ્રવણના મૃતદેહને મારી પાછળ એ ઝૂંપડી સુધી લઈ આવે. તેઓ મરદાને લઈને આવી પહોંચે. મેં મૃતદેહને તેની માતાની પાસે તેને અડકી શકે તે રીતે મૂક્યો. માતાએ મૃતદેહ ઉપર ખૂબ વિલાપ કર્યો. હું તે સહન કરી શક્યો નહીં. થોડા સમય પછી માતાએ પોતાના શોખ ઉપર થોડો કાબુ રાખીને મને કહ્યું, રાજા, અમારો પુત્ર અમને છોડીને ચાલે ગયો છે, એટલે અમારે અમારા જીવનને વધુ લંબાવવાની કશી જ જરૂર નથી. અમે વૃદ્ધ બની ગયા છીએ, કોણ અમારી સેવા કરશે? અમારું ભરણ પોષણ કોણ કરશે? તમે જેમ તેને મારી નાખ્યો તેમ અમને પણ મારી નાખો, નહીં તો અહીં ચિતાર હતો. અમે અમારા પુત્રના મૃતદેહ સાથે તેમાં ભળી ગયું. મસ્તક નમાવીને મેં તેમની આજ્ઞા સ્વીકારી લીધી. શુષ્ક કાષ્ઠ એકઠા કરીને ચિતાર હતી. પુત્રના મૃતદેહને તેના ઉપર મૂકવામાં આવ્યો. માતા પિતા પણ ચિતા ઉપર બેઠા. યોગ શક્તિ વડે તેમણે અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તેમણે પોતાની જાતને બળી મળી. બળી મળતા પહેલા તેમણે મને સંબોધીને થોડા શબ્દો કહ્યા. તેમનો પવિત્ર શાપ આજે સાચો પડી રહ્યો. એટલું બોલીને થોડોક આરામ લેવા માટે અને પોતાના મનના વિક્ષોભને શાંત કરવા માટે દશરથ હટકે. કૌશલ્યાએ તેમને શાંત પાડ્યા, આશ્વાસન આપ્યું. તે બોલ્યા, સ્વામી, માતા પિતા શું બોલ્યા હતા તે મને કહો, હું તે જાણવા આતુર છું. થોડી વાર મૌન રાખીને દશરથે જવાબ આપ્યો, કૌશલ્યા, હું શું કહું? તે શબ્દોનો પુનરુચ્ચાર કેવી રીતે કરી શકું? તે વૃદ્ધ દંપતિ બોલ્યા હતા કે અમે જેમ મરીએ છીએ તેમ તમે પણ પુત્ર વિયોગમાં ચળવળીને મરી જશો. પછી તે બંને જણ અગ્નિની જ્વાળાઓમાં ભરી બન્યા હતા. તે સમયે મને કોઈ પુત્ર હતો જ નહીં. તેનો શાપ કેવી રીતે સત્ય થશે એ બાબતનું મને આશ્ચર્ય હતું. પણ મને લાગ્યું કે તે વૃદ્ધ તાપસના શબ્દો હતા તે કદી અસત્ય થાય જ નહીં. એનો અર્થ એવો થયો કે મને પુત્ર પ્રાપ્તિ થશે જેથી મને તેનો વિયોગ થાય. આપણને પુત્ર ન હોવાની આપણે કેટલા બધા દુઃખી હતા તે તો તું જાણે છે. મને લાગ્યું કે શ્રાપ એ આશીર્વાદરૂપ હતો. મેં પ્રાર્થના કરી કે તે શ્રાપ સાચો પડો, ભલે મને પુત્ર વિયોગ થાય, પણ તેમ થવા માટે મને પુત્ર પ્રાપ્તિ તો થશે જ ને. અત્યાર સુધી આ વાત મેં તને જણાવી ન હતી. હવે મને સમજાય છે કે તે પવિત્ર તપસના શબ્દો વાસ્તવિક સત્ય રજૂ કરતા હતા. રામના વિયોગની વ્યથા મારો અંત લાવી રહી છે. શ્રવણની કરુણાંતિકા મારી સ્મૃતિ પાછી હતી. મારું ધૈર્ય ખૂટી ગયું છે. હું ધૈર્ય પાછું એકઠું કરી નહીં શકું. દશરથ ભૂતકાળની ઘટનાઓના ધ્યાનમાં ખોવાઈ ગયા. તે 3 વાર રામ 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 બોલ્યા અને કૌશલ્યા ઉપર ઝરી પડ્યા. દશરથમાં થયેલા પરિવર્તનને જોઈને કૌશલ્યાએ ચીસ પાડી. પરિચારિકાઓ અને દાસીઓ એકઠા થઈ ગઈ. તેમણે જોયું કે દશરથે છેલ્લો શ્વાસ લઈ લીધો હતો. નગરી આંસુની ખીણ બની ગઈ હતી. શોકનું ખદબદતું ખાબોચિયું બની ગયું. લોકોના ટોળે ટોળા રાજમહેલમાં એકઠા થયા. માર્ગો રુદન કરતા લોકોના ટોળાઓથી ઉભરાઈ ગયા. લોકો કૈકેયને શાપ આપવા લાગ્યા, કારણ કે તેમણે એમ લાગતું હતું કે નગરીએ તેમની યુક્તિ પ્રયુક્તિઓથી પોતાના નયનો ગુમાવી દીધા હતા. જ્યાં રાજાનો મૃતદેહ પડ્યો હતો ત્યાં રાજગુરુ વસિષ્ઠા હોય છે. સલાહના યોગ્ય શબ્દો બોલી તેમણે રાણીઓના શોકને શાંત પાડવા પ્રયત્ન કર્યો. તેમણે કૌશલ્યાને અને સુમિત્રાને કહ્યું કે તમારા મરી ગયેલા પૂર્વજો મળવાન અને કીર્તિ ઉછાળી હતા, છતાં પણ તેઓ મરણમાંથી છટકી શક્યા ન હતા. રાજાની મરણોત્તર ક્રિયા કરવા માટે કોઈ હાજર ન હતું, એટલે વસિષ્ઠની સૂચના મુજબ મૃતદેહને તેલમાં ડુબાડીને રાખવામાં આવ્યો, જેથી તે ખોવાઈ ન જાય. વસિષ્ઠે ઇશારો કરી એક દૂતને બોલાવ્યો અને તેને કહ્યું, જલ્દી ભરત પાસે જાય, રાજાના મરણ બાબત એક પણ શબ્દ બોલીશ નહીં. તેમને માત્ર એટલું જ કહેજે કે ગુરુજી તમને બંનેને તરત જ અયોધ્યામાં બોલાવે. દૂત ગુરુને પગે પડે, મંત્રીની રજા લીધી અને વેગવાન રથમાં બેસી લાંબી મુસાફરી ઉપર ચાલી. અયોધ્યા જ્યારથી શોક નિમગ્ન બની ગઈ હતી, ત્યારથી જ ભરતને અશુકન્યા સ્વપ્નો આવતા, જે અનેક પ્રકારની આગાહીઓ આપતા. સ્વપ્નોમાં આવતા ભયથી અને દાંડલથી તે જાગી ગઈ. ઘણી રાત્રિઓ સુધી તો ભરતે આંખો મીચી જ ન હતી. આશંકાના વિચિત્ર સ્થિતિ અનુભવતા તે પથારીમાં બેઠા થઈ ગયા. તેમને ભય લાગ્યો કે મારી પ્રત્યે કોઈ માઠા સમાચાર આવી રહ્યા છે. પરોળ કરતા પણ વહેલા તે બહાર આવતા અને સ્નાન કરીને દેવોને પ્રસન્ન કરવા માટે તથા અપેક્ષિત વિપત્તિને ટાળવા માટે અનેક પ્રકારની પૂજા વિધિઓ કરતા. દેવ મંદિરમાં લાંબા સમય સુધી બેસીને તે પ્રાર્થના કરતા, છતાં એક રહસ્યમય ભય તેમને સતાવી રહ્યો હતો. 14 દિવસથી તેઓને સ્વપ્ન આવ્યા કરતા હતા, એટલે ભરતની હિંમત અને વિશ્વાસ હલાશ થઈ ગયા. તે દરમિયાન મુસાફરીને 15મે દિવસે દૂત કઈ નગરીમાં પહોંચી ગયો. જ્યારે ભરતે સાંભળ્યું કે મહેલને મુખ્ય દરવાજે દૂત આવ્યો છે, ત્યારે ભરતે તેને તરત જ અંદર લઈ આવવાની આજ્ઞા કરી, જેથી પોતે તે સંદેશો લઈ આવ્યો હોય તે સાંભળી શકે. દૂતે ભરતને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને કહ્યું કે ગુરુજીની એવી આજ્ઞા છે કે તમે અને શત્રુઘ્ન તરત જ જરા પણ વિલંબ કર્યા વગર અયોધ્યા આવી જાય. ભરતે પૂછ્યું કે અયોધ્યામાં બધા કુશળ તો છે ને? તેમણે દૂતને સતત અનેક પ્રશ્નો પૂછ્યા. દૂતે જવાબ આપ્યો કે કોઈ ખાસ સમાચાર નથી, પણ વસિષ્ઠ ગુરુ તમને જરા પણ વિલંબ કર્યા સિવાય અયોધ્યા પાછા બોલાવે છે. આ કામ માટે મને ખાસ મોકલવામાં આવ્યો, તેથી વધારે હું કઈ જ જાણતો નથી, મારે કઈ કહેવાનું નથી. ભરત પોતે જાણતા હતા કે દૂત પોતાના રાજાઓ આગળ થોડાક શબ્દોથી વધારે બોલે નહીં, અને રાજાઓ પણ દૂતો સાથે લાંબા સમય સુધી ગાઢ પરિચય પૂર્વક બોલે. પ્રચલિત શિષ્ટાચાર મુજબ જરૂરી હતું કે પોતે પણ દૂત સાથે થોડીક મિનિટો કરતા વધારે સમય વાતો ન કરે. દૂતને પણ પોતાના આચારના નિયમો હોય, એટલે ભરત ઉભા થયા અને સભાખંડથી ચાલ્યા ગયા. તે જ ક્ષણે ભરત અંતઃપુરમાં ગયા અને પોતાના મામાની રજા લીધી. પોતાના ભાઈ શત્રુઘ્ન સાથે તે રાહ જોઈ રહેલા રથમાં બેઠા અને તેને ખૂબ ઝડપથી ચલાવવા લાગ્યા. શૌર્યવાન ધનુષ્યમાંથી છોડેલા બાણની પેટે રથ પર્વત પરના માર્ગો ટેકરિયાળ ખેડી અને જંગલના રસ્તાઓ પર પસાર થતું દોડવા લાગ્યું. રથના જેટલા જ વેગથી ભરતના હૃદયમાં શોક ઉભરાતો હતો, જે શોકનું કારણ તે જાણી શકતા ન હતા, સમજાવી શકતા ન હતા. કોઈ ન સમજાવી શકાય તેવી વેદના તેમને પીડી રહી હતી. ખોરાક લેવા માટે અથવા પોતાની તૃષા છીપાવવા પાણીનું પીપું લેવા માટે પણ તે ક્યાંય વચ્ચે અત્યારે પોતાના ભાઈની ભય અને ચિંતાની લાગણીને શત્રુઘ્નએ જોઈ હતી. તેમણે અનેક વખત સૂચ્યું કે ભોજન અને જલપાન માટે થોડોક વખત વચ્ચે રોકાઈ જાઓ, પણ ભરતે તે વાત પર ધ્યાન આપ્યું જ નહીં. તે મૌન રહ્યા. વળી માર્ગમાં તેમની સામે અનેક અપશુકનો થયા. અનિષ્ટ સૂચવતી દિશાઓમાંથી અને સ્થિતિઓમાંથી કાગડા કઠોર રીતે કા કા કરી રહ્યા હતા. વિચિત્ર અવાજમાં કૂતરા કરુણ રીતે લડી રહ્યા હતા. અત્યાર સુધી શત્રુઘ્ને વીરતાપૂર્વક જે શાંતિ ટકાવી રાખી હતી, તે પણ આ વિપત્તિ સૂચક ચિહ્નોથી વિક્ષિપ્ત બની ગઈ. જ્યારે તેઓ અયોધ્યા નગરીના દરવાજે આવી પહોંચ્યા, ત્યારે તેમના ભયને ટેકો આપ્યો, કારણ કે ઘણા દિવસોથી આમ્ર વૃક્ષના પાંદડાના તોરણોને ફરી તાજા કરવામાં આવ્યા ન હતા. શોક કરતા દરવાજા ઉપર માત્ર શુષ્ક પાંદડા જ લટકતા હતા. જાણે કે ક્રોધપૂર્વક તેને પવન સામે દાંત ના પીસતા હોય. લીલા પાંદડા કેમ લટકાવવામાં આવ્યા ન હતા? નગરીને શું થયું હતું? આ ઉપેક્ષાનું સંકટ ચિહ્નનું કારણ શું હશે? ભાઈઓને લાગ્યું કે નગરી ઉપર કોઈ ભીષણ વિપત્તિ જરૂર ઉતરી આવી પડી. નગરીમાં પ્રવેશ કરીને તેમણે રથ આગળ ચલાવ્યો. પ્રવેશ દ્વાર આગળ જ રાજાના ઘોડાના અને હાથીઓના તબેલા હતા. જ્યારે ભરતની આંખો તેમના પર પડી, ત્યારે તેમનું હૃદય ભાંગી પડ્યું. તેમણે પોતાની જાત ઉપર કાબુ ગુમાવી દીધું, કારણ કે તેમણે જોયું કે તે પશુઓ પોતાના સ્નાયુને હલાવતા ન હતા. તેમનું મુખ તેમણે નીચે નમાવી દીધું હતું. તેમની આંખોમાંથી આંસુ વરસતા મહાવતો અને અશ્વરક્ષકો પોતાનું મસ્તક ઊંચું કરવા માટે અસમર્થ બની ગયા. શોકના ભાર હેઠળ તેઓ ચંદાઈ ગયા. જ્યારે નગરીમાં તે આગળ વધ્યા ત્યારે બંને ભાઈઓએ માર્ગને બંને બાજુની હવેલીઓના દ્વાર બંધ કરેલા જોયા. જાણે તેમાંના રહીશો કોઈ અતિથિને અંદર આવકારવા માંગતા જ ન હતા. માર્ગો પર ધૂળ હતી, તેમને વાળી જોડીને સાફ કરવામાં આવ્યા નથી. જે થોડાક નાગરિકો આમ તેમ વિચરતા હતા તેમણે અંદર આવતા રથને જોઈને પોતાની દ્રષ્ટિ પાછી ખેંચી લીધી હતી. જ્યારે તેમણે ભરતને ઓળખ્યા ત્યારે તેઓ આંસુ સારવા લાગ્યા. ઝવેરાતનું બજાર બંધ હતું, બધી દુકાનો પણ બંધ હતી. નગરી પર જે શોકનો અંધકાર છવાઈ ગયો હતો તેનું કારણ પૂછવા માટે ભરતની જીભ ન ઉતરી. વિપત્તિના ઓચિંતા પ્રગટ થયેલા ચિહ્નો જોઈને ભરત શબ્દ બની ગયા. રથે રાજમહેલમાં પ્રવેશ કર્યો. દ્વારપાલોએ મૌનપૂર્વક તેમનું સ્વાગત કર્યું. તેમણે પરંપરાગત જય જય શબ્દો ઉચ્ચાર્યા નહીં. તેઓ મૌન વાંકા વળીને ઉભા રહ્યા. તેઓ પોતાની આંખો ઊંચી કરી શક્યા છે, કારણ કે તેમાંથી આંસુ વહેતા. હવે બંને ભાઈઓને ખાતરી થઈ ગઈ હતી કે નગરી ઉપર કોઈ અકથ્ય વિપત્તિ ઉતરી આવી. રથમાંથી ઉતરીને તેઓ ઝડપે રાજમહેલમાં પ્રવેશ્યા. કૈકેયીએ જોયું હતું કે પોતાનો પુત્ર આવી ગયો છે. તે ખૂબ આનંદપૂર્વક તેમનું સ્વાગત કરવા સામે ગયા. તેમની સાથે ઊભી થઈને જે દાસીઓ તેમની પાછળ ચાલતી હતી તેઓ શોકના દુઃખા ભરતી હતી. તેમના મુખ સામે જોઈને ભરત જ્યાં હતા ત્યાં દિગ્મૂળ બનીને ઉભા રહ્યા. તે એક શબ્દ પણ બોલી શક્યા નહીં. કૈકેયી બોલ્યા કે ભરત, તારા મામા કુશળ તો છે? ભરતે તે સવાલનો અસ્પષ્ટ જવાબ આપ્યો અને પોતાનો સવાલ આગળ ધર્યો. મારા પિતા કેમ છે? મારા જ્યેષ્ઠ ભાઈ કેમ છે? મારા બીજા ભાઈની તબિયત કેમ છે? મારી માસીઓ અને રાણીઓની તબિયત કેમ છે? તે સાંભળીને કૈકેયી મૌન બની ગયો. આસપાસ ઉભેલી દાસીઓની આંખોમાં આંસુ ઉભરાયા. ભરતને ખ્યાલ આવી ગયો કે કોઈ ભીષણ સમાચાર મારાથી ગુપ્ત રાખવામાં આવે. તેમણે પૂછ્યું કે માતાજી પિતાજી ક્યાં છે? તે સાંભળીને દાસીઓ આંસુ સારવા લાગી, દુષ્કા ભરવા લાગી. જે જોઈને કૈકેયીને લાગ્યું કે હવે મારે વધુ વિલંબ ન કરવો. તેમણે પણ આંસુ સારવા માંડ્યા અને તે શોક નિમગ્ન સ્ત્રીનો ભાગ ભજવવા લાગ્યો. કોઈની મદદ વગર ભરત તે રહસ્યને ઉકેલી શક્યા નહીં. તેમણે માતાને પૂછ્યું કે કોને શું થયું છે? બધા શોકાભિભૂત કેમ બની ગયા? એટલે કૈકેયીએ જવાબ આપ્યો, પુત્ર હું શું કહું, મંથરાની મદદથી હું જે ઈચ્છતી હતી તે બધું મેં પ્રાપ્ત કર્યું, તેથી મને ખૂબ સુખ થયું હતું. પણ પ્રથમ પગલે મારી સફળતાના ટુકડા થઈ ગયા. મારી તે સફળતા ઉપર દેવો એ અપ્રસન્ન દ્રષ્ટિ નાખી. તારા વાલા પિતા રાજા દશરથ સ્વર્ગમાં સીધા રહે. કૈકેયીએ મોટેથી દુષ્કા ભરવા માંડ્યા. આ શબ્દો ભરતે સાંભળ્યા કે તરત જ તે સિંહની ગર્જના સાંભળીને હાથેળીની પેટે જમીન ઉપર આવતવા લાગ્યો. નીચે પડતા તે ચિત્કારી ઉઠ્યા, આ ખેદની વાત છે. પિતાજી કપાઈ ગયેલી કેળની પેટે શત્રુઘ્ન પણ જમીન ઉપર પડ્યા. બંને ભાઈઓને અપાર અવર્ણનીય શોક છે. ભરત બેઠા થયા. તેમણે પોતાના બંને હાથ વડે પોતાનું મસ્તક દબાવ્યું અને મોટેથી રુદન કરવા લાગ્યા. તે બોલ્યા, પિતાજી તમારા છેલ્લા શ્વાસ સમયે અમે તમારી પથારી આગળ હાજર ન રહી શકીએ. અરે અમે કેટલા બધા પાપી, ચારેય પુત્રોને એક સરખું પુણ્ય ન હોય. આ ભરત અને શત્રુઘ્ન તો ખૂબ કમ નસીબ છે. અધમાધમ છે તમારી છેલ્લી ક્ષણોમાં તમે પ્રેમપૂર્વક અમારી સાથે વાતો કરવાની ઈચ્છા રાખી હતી. તમે અમને અમૂલ્ય આશીર્વાદ અને જીવન માટે ઉપયોગી સૂચનો આપ્યા હતા. ઠીક, પણ રામ તમારી પાસે હતા તે મારે માટે આભારી થવું જોઈએ. અમને જે કંઈ કહેવાની તમારી ઈચ્છા હતી તે તમે તેમને જણાવ્યું જ હશે. ભાઈ ઊભો થાય, મારી સાથે આવો. આપણે રામ પાસે જઈશું અને પિતાએ આપણા માટે જે સંદેશો તેમને કહ્યો હશે તે સાંભળીશું. માતાજી અત્યારે રામ ક્યાં છે તે અમને કહો. ભરત જવા માટે તૈયાર થઈને ઊભા હતા. તે માત્ર માતાના જવાબની રાહ જોતા. કૈકેયી બોલ્યા, પુત્ર જો રામ અહીં હોત તો તારા પિતાએ અંતિમ શ્વાસ લીધો જ ન હોય. શું એટલો પણ તને ખ્યાલ આવતો નથી? રામનગરીમાં નથી, તે શું નથી જાણતો? આ તો ઘા ઉપર ઝેર રેડવા જેવું છે. તે નવા પ્રહારથી ભરતને આઘાત લાગ્યો. ભરતે પૂછ્યું કે માતાજી, રામ તો મારા પ્રાણ છે, તે ક્યાં ગયા? ભરત ભય ઉપર પટકાઈ પડવાની અણી ઉપર હતા. કૈકેયીએ તરત જ જવાબ આપ્યો, શું તું એમ પૂછે છે કે રામ ક્યાં છે? રામ તો વનમાં છે. પણ ભરતે વચ્ચે પડીને પૂછ્યું કે વનમાં ગયેલા રામ હજી પાછા કેમ નથી આવ્યા? કૈકેયીએ ઠંડે કલેજે વિચારપૂર્વક જવાબ આપ્યો, પુત્ર, તે લાંબી કથા કહેવાનો અને સાંભળવાનો આપણી પાસે અત્યારે સમય નથી. તું તારા પિતાના મૃતદેહની ઉત્તર ક્રિયા તે સાંભળીને ભરતને લાગ્યું કે માતા પોતાની પાસેથી કોઈ કડવું રહસ્ય છુપાવવા માંગે, એટલે તેમણે એક પછી એક પૂછ્યું કે સીતા અને લક્ષ્મણ ક્યાં છે? માતાએ કહ્યું કે તે બંને રામ સાથે વનમાં ગયા. 14 વર્ષ સુધી તે આ નગરીમાં પાછા નહીં આવ્યા. તારા પિતાએ તેમને એવી આજ્ઞા આપી હતી. કૈકેયીએ સખત કઠોર અવાજમાં આ કથન કર્યું. કૈકેયીએ જોયું કે પોતાના કથનોથી ભરત વધારે મરણીયા અને દુઃખી થઈ ગયા છે, એટલે તેમણે પોતાના પુત્રને નજીક ખેંચી તેમનું માથું ભંપાળીને ભરતને આશ્વાસન આપવા માંડ્યું. પુત્ર, તારા પિતા માટે શોક કરવાની જરૂર નથી. જીવન દરમિયાન તેમણે અનેક પુણ્ય કાર્યો કર્યા, એટલે તેમનો આત્મા તો સ્વર્ગમાં જ ગયો હતો. હવે તારો ધર્મ છે તેમણે રજૂ કરેલા આદર્શોને અનુસરવાનો, પુણ્ય કાર્યો દ્વારા તેમના જેવી કીર્તિ પ્રાપ્ત કરવાનો અને સુખપૂર્વક રાજ્ય કરવાનો. તારા જ્ઞાનયુક્ત દયાળુ શાસન વડે તેમની કીર્તિમાં વૃદ્ધિ કર અને વંશના નામને વધારે ઉજ્જવળ બનાવ. આવા શબ્દો વડે કૈકેયીએ પોતાના પુત્રના ચિરાઈ ગયેલા હૃદયને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો, પણ તે શબ્દો ભરતના હૃદયમાં કટારની પેટે મોકાયા. દરેક શબ્દ તેને અથોડાના ઘા જેવું લાગ્યો. માતાના શબ્દો સાંભળીને શત્રુઘ્નને આખા શરીરમાં બસરા થવા, પણ તે ચૂપ રહ્યો. તેમણે ચીસ ન પાડી, પણ સત્ય શોધી કાઢવા માટે ભરત એકદમ ઉભા થયા, કારણ કે તેમને લાગ્યું કે અમુક હકીકતો ગુપ્ત રાખીને મારી માતા મને છેતરી રહી અને તે કોયડાઓ જેવા શબ્દો બોલી રહી. શત્રુઘ્નને પોતાની સાથે ખેંચી તે રામની માતા કૌશલ્યા પટરાણીના અંતઃપુરમાં જવા જતી. ત્યાં તેમણે શું જોયું? કૌશલ્યા જમીન ઉપર આવતા તેમના લુગડા ધૂળવાળા થઈ ગયા, તે મોટેથી વિલાપ કરી રહ્યા હતા. હે સ્વામી, રામ રામ શોકમગ્ન બનેલી કે તેમની દાસીઓ તેમની શુશ્રુષા કરી રહી હતી અને હિંમત આપી રહી હતી. ભરત પોતાની જાત પરનો કાબુ રાખી શક્યા નહીં. માતા માતા કહીને તેમના પગ આગળ જમીન ઉપર તે પટકાઈ પડી. સુમિત્રા રાણી પણ કૌશલ્ય પાસે હતી. તે બંને ભરતને અને શત્રુઘ્નને ઓળખ્યા અને તેમની મૂર્છિત બની ગયા. ભાનમાં આવ્યા પછી તેઓ એકબીજાઓને ભેટી કરી અને શોક આવેગમાં મોટેથી રડવા લાગ્યા. તે એક એવું દ્રશ્ય હતું કે જે પથ્થરને પણ પીગળાવી દીધું. બે ભાઈઓના શોકના ભારને તે સહન કરી શક્યા છે. તેઓ જમીન ઉપર પડે કૌશલ્યાના પગ પકડીને ભરત કરુણતાપૂર્વક આજીજી કરવા લાગ્યા, માતાજી, મને પિતા પાસે લઈ જાઓ, તે કેમ મૃત્યુ પામે તેનું મને કારણ જણાવો. મારા વાલા ભાઈઓ રામ અને લક્ષ્મણ સીતા સાથે વનમાં કેમ સંચરે? મારા માટે એક રહસ્ય છે, મને શોકમાંથી બચાવો, મને તેનું કારણ કહો. કૌશલ્યા તેમને કોમળતાપૂર્વક ભેટ્યા અને તેમણે જવાબ આપ્યો, હે પુત્ર, તારા પાછા આવવાથી મને થોડુંક આશ્વાસન મળ્યું. તને જોઈને હું વાલા રામના વિયોગનું દુઃખ ભૂલી જઈ શકું છું. તું મને રામ જેટલો વાલો છે, હું તમારા બેમાં કોઈ ભેદ ગણતી જ નથી. એમ બોલતા બોલતા તે નિષ્કા ખાવા લાગ્યા અને નિશાસા મૂકતા હતા. તે બોલ્યા, હે રામ, તું 14 વર્ષ સુધી વનમાં રહીશ, તેટલા લાંબા સમય સુધી હું તું જીવી શકીશ? જેમ તારા પિતાની બાબતમાં બને તેમ હું પણ તારા વિયોગના દુઃખમાં રાગ બની ગયો, એવો શું તે નિર્ણય કર્યો? અરે રે, હું કેટલી કમ નથી. આવા ઉભરાઓથી ભરત વધારે દુઃખી થયો. તેમની કલ્પનાઓએ સર્વ પ્રકારની કરુણ કથાઓનું અને દુઃખોનું ચિત્ર ખડું કર્યું, કારણ કે હજી તેમને સત્યની જાણ થઈ ન હતી. તેમણે પ્રાર્થના કરી કે માતા, તમે મારાથી હકીકતો છુપાવશો નહીં, મારા ઉપર વિશ્વાસ રાખો. રામ કેમ મનમાં ગયા તે મને કહો, મારા પિતા કેમ મૃત્યુ પામ્યા તે મને કહો. મને તે કહીને ગુંચવાડાના જાળમાંથી નીકળ્યો.
કૌશલ્યાનો સ્વભાવ હંમેશા સાદો, સીધો અને દયાળુ હતો. રામ પોતે પાછા આવ્યા હોય એમ ભરતને જોઈ તેમણે ભરતને પોતાની નજીક ખેંચ્યા અને પોતાના આંસુ લૂછીને બોલ્યા, પુત્ર ભરત, હિંમત રાખ, ભૂતકાળનો શોક ન કરીશ, તેવો શોક નિરર્થક છે. જ્યારે સમય પ્રતિકૂળ હોય છે અને સંયોગો કાવતરું ઘડે છે ત્યારે વિચિત્ર વસ્તુઓ બને છે. કોઈનો દોષ કાઢવાથી શું લાભ થવાનો હતો? કોઈનો દોષ ન કાઢવો જોઈએ. મારું નસીબ જ એવું છે કે મારે આ શોકનો ભાર સહન કરીને જીવવું, તેમાં છટકી શકાય તેમ નથી. મારે તે સહન કરવું જ રહ્યું. પણ તું યુવાન છે, પ્રભાતકાળના સૂર્ય સમાન છે, તે યાદ રાખ. પિતાની આજ્ઞા માથે ચડાવીને મારા વાલા રામ વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા, માથે જટાઓ બાંધી અને અત્યારે તે વનમાં વિચરે છે. તેમના સિવાય એક ક્ષણ પણ જીવી ન શકે એવા સીતા વલકલો પહેરીને તેમની સાથે ગયા. રામને વનમાં જતા અટકાવવા લક્ષ્મણે પ્રયત્ન કર્યો, પણ તેમના પ્રયત્નોમાં તે નિષ્ફળ નીવડ્યા. લક્ષ્મણે કહ્યું કે રામ વગરની અયોધ્યા મારે માટે જંગલ છે. તે પણ રામની સાથે વનમાં ગયા. આ બધું મારી આંખો સમક્ષ બન્યું છે, છતાં હું જીવું છું, એટલે હું કેવી પાપણી હોઈશ. જયારે તેઓ વનમાં ગયા ત્યારે હું તેમની સાથે જઈ પણ ન શકી, ન તો મારા પ્રાણ નીકળી ગયા. હું કેવી રીતે મારી દુઃખી વ્યથા વર્ણવું? સાથે જ મારું હૃદય વજ્રની શિલાઓમાંથી કોતરી કાઢવામાં આવેલું છે. હે કોમળ હૃદયવાળા રામ, અત્યારે તમારે આટલું બધું સહન કરવું પડે છે કારણ કે તમે મારે પેટે જન્મ્યા હતા. નહીં તો તમારે આટલું બધું દુઃખ શા માટે ભોગવવું પડે? ખેદની વાત છે રામ, તમારે કેટલા બધા દુઃખ વેઠવા પડે છે. ફળ મૂળ ખાઈને જીવન ગુજારવું પડે છે, જંગલના ભયંકર કોતરોમાં પરિભ્રમણ કરવું પડે છે. એક વાર નિશાસો મૂકીને કૌશલ્યા જમીન ઉપર મૂર્છિત થઈને પડ્યા. ભરતે આ બધું જોયું, તેમને જે કહેવામાં આવ્યું તે સાંભળ્યું, પણ કોયડો હજી વણ ઉકલ્યો જ રહ્યો હતો. ભયપૂર્વક અને ચિંતાપૂર્વક તે પ્રયત્ન કરતા હતા, પણ તે રહસ્યનો ભેદ ઉકેલી શકતા ન હતા. તે દરમિયાન સુમંત્ર મંત્રી એક સંદેશો લઈને આવ્યા કે કુળગુરુ વશિષ્ઠ મુનિ ભરતને પોતાની પાસે બોલાવે છે. જ્યારે સુમંત્રની આંખો બે ભાઈઓ પર પડી ત્યારે સુમંત્ર પણ રડી પડ્યા. તેમણે ભરતને આલિંગન આપ્યું, પણ પોતાના શોક ઉપર કાબુ રાખી શક્યા નહીં. ભરતને આશા હતી કે નગરીમાં બનેલી કરુણ ઘટનાઓનું તે વર્ણન કરે. તે રીતે તેમને ખેંચવાના વિવિધ ઉપાયો અજમાવ્યા, પણ સુમંત્ર તેમને વિશે કઈ પણ બોલવા ઈચ્છતા ન હતા. તેમણે માની લીધું હતું કે એના આવ્યા પહેલા તે બે ભાઈઓ જેમને મળ્યા હશે તેમણે બધી વિગતો જણાવી હશે. તેઓ બંને ગુરુજી પાસે ગયા. વશિષ્ઠને પગે પડીને ભરત અને શત્રુઘ્ન મોટેથી રડ્યા. તેમણે પ્રેમપૂર્વક સહાનુભૂતિપૂર્વક એમને ઉભા કર્યા અને આશ્વાસન આપવા માટે અનેક નીતિના અને તત્વચિંતનના બોધ કર્યા. તે બોલ્યા, ખૂબ વિલંબ થઈ ગયો છે, વધુ વિલંબ કરવો તે સલાહ ભરેલું નથી. તેમણે પિતાની મરણોત્તર ક્રિયા કરવા માટે ભરતને સૂચના આપી. લાંબા સમય સુધી ભરત વિચારમગ્ન બની ગયા. પછી તેમણે વશિષ્ઠને આજીજી પૂર્વક કહ્યું, ગુરુજી, આ કામ કરવાની ફરજ જ્યેષ્ઠ પુત્ર રામની છે. તમે મને તે કરવાનું કહો છો, શું તે ન્યાય કહેવાય? શું તે બરાબર છે? તમે આ શરીરને આ બધા દિવસો સુધી સાચવી રાખ્યું છે, બે ત્રણ દિવસો સુધી વધારે તેને સાચવી રાખો. હું અને શત્રુઘ્ન જ્યાં રામ છે ત્યાં જઈશું અને તેમને પાછા લઈ આવીશું. કૃપા કરીને અમને તેમ કરવાની પરવાનગી આપો. વશિષ્ઠે જવાબ આપ્યો, પુત્ર, તું સાવ ભોળો માણસ છે. નક્કી કરેલી મુદત પહેલા રામ પાછા નહીં આવે, તે આપેલું વચન પાળે છે. તું ગમે તેટલી દલીલો કરીશ પણ 14 વર્ષ વીત્યા પહેલા રામ અયોધ્યામાં પગ નહીં મૂકે. માટે તારી યોજના ત્યજી દે, તારા પિતાની મરણોત્તર ક્રિયા કર અને પછી તારે જે કરવું હોય તે કરજે. ભરતનો વિચાર નકામો છે તેની ખાતરી કરી આપવા માટે વશિષ્ઠે વારંવાર એ પ્રમાણે કહ્યું. ભરતને લાગ્યું કે હું ગુરુની આજ્ઞાનો ભંગ કરી શકું તેમ નથી. તે કબૂલ થયા. પિતાના દેહને સ્નાન કરાવવામાં આવ્યો અને વૈદિક વિધિ પ્રમાણે મરણોત્તર ક્રિયા કરવામાં આવી. દરમિયાન અદમ્ય ઉત્કંઠાથી પ્રેરાઈને ભરત સીધા કૌશલ્યાના અને સુમિત્રાના અંતઃપુરમાં ગયા. બંને માતાઓને પગે પડીને ભરતે પ્રાર્થના કરી, માતાઓ, ના, તમારે પિતાની ચિતામાં સતી ન થવું જોઈએ. જો તમે તેમ કરવા પ્રયત્ન કરશો તો હું પિતાની મરણોત્તર ક્રિયા નહીં કરું. પોતે સતી નહીં થાય તેવું વચન ભરતે બંને માતાઓ પાસેથી લીધું. ભરતના પ્રેમની તે બંને ઉપર ખૂબ અસર પડી. તેમને ભરતની વિનંતી માન્ય રાખવી જ પડી. તે બોલ્યા કે અમે તારી ઈચ્છા અનુસાર કરીશું. પછી મૃતદેહને લઈ સરયુ નદી ઉપર રચેલી ચંદનની ચિતા ઉપર મૂકવામાં આવી. ભરતે વેદોમાં પૂરી શ્રદ્ધા રાખીને મરણોત્તર ક્રિયા કરી. વશિષ્ઠે આશા રાખી હતી તેના કરતા 1000 ગણી વધારે ચોકસાઈથી તેમણે તે ક્રિયા કરી. પોતાના પિતાના નામે તેમણે શાસ્ત્રોમાં કહેલી 16 વસ્તુઓનું ખૂબ દાન કર્યું. તેમણે ખૂબ પ્રમાણમાં ગાયો, જમીન, સુવર્ણ, મકાનો, વસ્ત્રો, ભોજન, અશ્વો, હાથીઓ, સુવર્ણ મુદ્રાઓ અને બીજી કિંમતી વસ્તુઓ દાનમાં આપી. દાન લેનારાઓએ તેમની ઉદારતાની અને પિતૃભક્તિની પ્રશંસા કરી. પણ ખંડિયા રાજાઓ, વિદ્વાનો, પુરોહિતો અને સામાન્ય લોકો રામની ગેરહાજરી બાબત સમાધાન પ્રાપ્ત કરી શકતા ન હતા. તેઓ ખૂબ જ દુઃખી થતા હતા. તે શોક તેમના હૃદયને કોરી ખાતો હતો. પ્રત્યેક ક્ષણે રામના વિયોગનું દુઃખ તેમને સાલતું હતું. પણ તેઓ જાણતા હતા કે તેનો કોઈ ઉપાય નથી, તેમાંથી કોઈ માર્ગ નીકળે તેમ નથી. રામ કદી આપેલા વચનો ભંગ ન કરે, ગમે તેટલું પ્રલોભન તેમને આપવામાં આવે પણ તે પાછા ન આવે. 14 વર્ષ પૂરા થયા પહેલા તે કદી અયોધ્યામાં પાછા ન આવે, તે હકીકતનો તેમણે સ્વીકાર કરવો જ પડે તેમ હતું. એટલે તેમણે શોક સહન કરવા માટે પોતાના હૃદયોને કઠણ બનાવ્યા અને વનવાસની મુદત પૂરી થતા તેમનું પ્રત્યાગમન થાય તેની રાહ જોતા જીવતા રહેવાનો તેમણે નિશ્ચય કર્યો. તે દરમિયાન રાજગુરુ વસિષ્ઠે ખંડિયા રાજાઓની, મંત્રીઓની, સંન્યાસીઓની, રાજ્યના ડાહ્યા માણસોની અને લોકોના આગેવાનોની એક સભા ભરી. પ્રથમ તો તેમણે રાજાઓને પાળવાના ધર્મો વિશે તથા ફરજો વિશે બોધ કર્યો. તેમણે કૈકેયીએ રચેલા કાવત્રાથી માંડીને રામ વનમાં સીધાવ્યા ત્યાં સુધીની બધી ઘટનાઓની પરંપરાનું વર્ણન કર્યું. પછી વસિષ્ઠે મૃત્યુ પામેલા રાજા ઉચ્ચ સદગુણોનું, સત્યનિષ્ઠાનું, ઉન્નત સદાચારનું, આધ્યાત્મિક સિદ્ધિઓનું, રાજતેજનું, વેદો પ્રત્યે તેમની વફાદારીનું, તેમણે કરેલા અનેક યજ્ઞ યાગાદીનું વર્ણન કર્યું. પછી વસિષ્ઠે દશરથે રામનો રાજ્યાભિષેક કરવા માટે કરેલા પ્રયત્નનું વર્ણન કર્યું. તેમાં જે વિઘ્નો આવ્યા તેમનું પણ વર્ણન કર્યું. પરિણામે રામને મળેલા વનવાસનું અને વહાલા પુત્રના વિયોગના શોકથી નિપજેલા દશરથ રાજાના મૃત્યુનું વર્ણન કર્યું. ગુરુએ રાજધાનીમાં બનેલી તે કરુણ ઘટનાઓના કરેલા વર્ણનને ભરત તથા શત્રુઘ્ન સાંભળ્યું. તેઓ ક્રોધથી, શોકની અને શરમની લાગણીઓ વડે અભિભૂત બની ગયા. તેમણે પોતાનું મુખ નીચું કરી દીધું. તેમના હૃદયમાં પશ્ચાતાપ થયો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સભામાં એકત્રિત થયેલા લોકો ભાગ્યે જ તેમની સામે જોઈ શકતા હતા. વસિષ્ઠે પણ પોતાની આંખોમાં ઉભરાતા આંસુ લૂછ્યા. સભાખંડમાં શોકનો અંધકાર છવાઈ ગયો. સભામાં શાંતિ છવાઈ ગઈ. ઘણા બધા લોકો પથ્થરની મૂર્તિની પેઠે જડ બની ગયા. વસિષ્ઠ જે વર્ણવી રહ્યા હતા તેને ભરત અને શત્રુઘ્ન હવે સાંભળી શકતા નહીં. તેઓ કૈકેયીની અધમ વર્તણૂક બદલ તેમના ઉપર ગુસ્સે થયા હતા. તેવી માતાને પેટે જન્મવા બદલ ભરતે પોતાની જાતને ધિક્કારણીય માની. પોતાના પૂર્વજોમાં કરેલા પાપોના પરિણામોથી તે એટલા બધા શરમાઈ ગયા હતા કે પોતાનું માથું ઊંચું કરી શક્યા નહીં, કોઈની સામે જોઈ શકતા નહીં. બંને ભાઈઓ સભાખંડનો ત્યાગ કરીને ચાલ્યા જવા માટે ઉત્સુક બની ગયા. વસિષ્ઠ તેમની લાગણીઓ જાણી ગયા. તેમની પાસે જઈ તેમણે આશ્વાસન આપવા માંડ્યું. હે પુત્ર, ભૂતકાળ પર વિલાપ કરવાથી કશો જ ફાયદો થવાનો નથી. જે બની ગયું છે તે તો બની જ ગયું છે. હવે આપણે શું કરવાનું છે તેનો વિચાર અને નિર્ણય કરવો જોઈએ. મારે કહેવું જોઈએ કે તમારા પિતા બધી રીતે ભાગ્યશાળી હતા, પછી તેમને માટે શોક શા માટે કરવો? મારી વાત સાંભળો, પિતાની આજ્ઞા માથે ચડાવો. તેમણે તમને રાજ્ય શાસન કરવાની સત્તા આપી છે. તમારે તે રાજ્ય સ્વીકારવું જોઈએ અને તેમની આજ્ઞાને માન આપવું જોઈએ. પોતે આપેલા વચનનો ભંગ ન થાય તેટલા માટે તમારા પિતા રામના વિયોગમાં સંમત થયા. તેમને રામ પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને તેથી તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા. પોતાના વચનનું પાલન કરવા માટે તે મૃત્યુને ભેટા તે બાબતમાં કોઈ શંકા નથી. તે જાણતા હતા કે આપેલું વચન પાળવું તે ખુદ જીવન કરતા વધારે મૂલ્યવાન છે. તેથી તેમણે વચન ભંગ કરવા કરતા મૃત્યુનો સામનો કર્યો. અને વિચાર કરો કે તેમના વચનનું પાલન કરવા માટે રામ પોતાની પત્ની સીતા સાથે વનમાં ગયા. ઇક્ષ્વાકુ રાજવંશનો એ યશ છે કે તે વંશનો દરેક માણસ આપેલા વચનનું પાલન કરવા માટે ગમે તે વસ્તુનું બલિદાન આપે છે. તે યશમાં તમે ભાગીદાર છો. તમારે પણ હવે તમારા પિતાના વચન અનુસાર વર્તવું જોઈએ અને રાજ્ય શાસનની જવાબદારી સ્વીકારવી જોઈએ. તે કામમાં સર્વ પ્રકારે તમારું કલ્યાણ થાવ. તમારા બધા કાર્યો સફળ અને સમૃદ્ધ બનો. મને તમારા પ્રત્યે ખૂબ સ્નેહ અને કરુણા છે. તેથી જ તમને આવી સલાહ આપવાનું સાહસ મેં કર્યું છે. નહીં તો મેં તમારા ખભા ઉપર આ ભારે જવાબદારી ન મૂકી હોત. હું જાણું છું કે તમે તમારા પિતાના યશને જાળવી રાખી શકશો. તમારા વહીવટી કુશળતા છે. આ ભાર ઉચકવાની શક્તિ અને હિંમત છે. આનાકાની કે શંકા ન કરશો. સોંપેલું કામ સ્વીકારો. ભરતની પીઠ થાપડી વસિષ્ઠે તેમને આશીર્વાદ આપ્યા. ભરતે તેમની પ્રેમપૂર્ણ સલાહ સ્વીકારી. જ્યારે વસિષ્ઠે બોલવાનું પૂરું કર્યું ત્યારે ભરત તરત જ પોતાના આસન પરથી ઉભા થયા અને તેમણે વસિષ્ઠને સાષ્ટાંગ પ્રણિપાત કરે. તેણે બોલવા પ્રયત્ન કર્યો પણ તેમનો શોક એવો હતો કે જે આશ્વાસન સ્વીકારી ન શકે. તેમના હોઠ ધ્રુસતા હતા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો. તેમના મુખમાંથી શબ્દો ભાગ્યે જ નીકળતા હતા. પણ તે બોલ્યા, ગુરુજી, શું તમારા આ શબ્દો મારા પ્રત્યેના પ્રેમના અને કરુણાના ઘોતક છે? ના, હકીકતમાં તમને મારા પ્રત્યે પ્રેમ કે કરુણા નથી. જો તે હોત તો તમે મારે માથે આ બધો ભાર મૂકવા સંમત થયા ન હોત. જરા પણ દયા રાખ્યા વગર તમે મને આ દંડની સજા કરો છો. આ રાજ્ય સૌથી વધારે પવિત્ર અને વિશુદ્ધ માણસને જંગલમાં મોકલ્યા છે. આ રાજ્ય આખી વસ્તીને વર્ષો સુધી સતત આંસુઓમાં ડૂબાડી દીધી છે. આ રાજ્ય પોતાના ઇક્ષ્વાકુ વંશના રાજાઓને સનાતન અપકીર્તિ લાવી આપી છે. આ રાજ્ય કૌશલ્યા, સુમિત્રા અને બીજી માતાઓને વૈધવ્યની કરુણ સ્થિતિમાં મૂકી દીધી છે. આ રાજ્ય પોતાની જાતને આટલી બધી રીતે અધમ બનાવી દીધું છે. તે રાજ્ય હવે તમે મને સોંપી રહ્યા છો. ખેદની વાત છે કે મારા કરેલા પાપોનું આ પરિણામ છે. ક્રૂરતાની અને ધિક્કારની મૂર્તિરૂપ કઈ કઈને પેટે જન્મેલા આ કમનસીબ માણસનું પરિણામ છે. મને આ સજા ફટકારવાને બદલે કૃપાપૂર્વક મને રામ જ્યાં છે ત્યાં મોકલીને થોડુંક આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવા દો. તેમના ચરણો માટે વનમાં માર્ગોને વાળી જોડીને મૃદુ બનાવવાની હું મારા જીવનને ધન્ય બનાવી શકીશ, મારી જાતનો ઉદ્ધાર કરી શકીશ. હું એક ક્ષણ પણ વધારે આ સ્થાનમાં રહી શકું તેમ નથી. વસિષ્ઠને પગે પડીને ભરતે વિનંતી કરી કે મને વનમાં જવાની રજા આપો. તે સાંભળી રાજ્યમંત્રીઓ ઉભા થયા અને હાથ જોડીને બોલ્યા, સ્વામી, આ વસ્તુ સ્થિતિને ચાલુ રાખવી તે યોગ્ય નથી. અત્યારે અમારે કોઈ રાજા નથી. ગુરુજી તમને જે જવાબદારી સોંપે છે તેમાંથી તમે છટકી જઈ શકો નહીં. રામના પાછા આવ્યા પછી તમને ઠીક લાગે તેમ તમે કરજો, પણ અત્યારે કૃપા કરીને અમારી વિનંતી સ્વીકારો. રાજ્યની રક્ષા કરો અને લોકોની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરો. રાજની લગામ તમારા હાથમાં લો. ભરતે તેમની આજીજીઓનો કશો જવાબ આપ્યો નહીં. તે થોડાક સમય માટે કૌશલ્યા માતા પાસે જવાની રજા માંગવા ઈચ્છતા હતા. વસિષ્ઠ તરત જ સંમત થયા એટલે ભરત અને શત્રુઘ્ન સભાખંડમાંથી બહાર નીકળીને સીધા કૌશલ્યાના મહેલમાં ગયા. તેમને તે પગે પડ્યા. પછી ભરત બોલ્યા, માતા, તે દુષ્ટ નારી કૈકેયીને પેટે જન્મેલા આ સર્વ વિપત્તિના કારણરૂપ આ કમનસીબ ભરતને ક્ષમા આપો એવી હું વિનંતી કરું છું. આ શાપિત ભરત રાજ્યના બધા દુઃખોનું મૂળ કારણ છે. મને વનમાં જવાની રજા આપો. મારી ખાતર મારા ગુરુ અને સ્વામી રામ વનમાં ગયા છે એટલે હું ઊંચું મસ્તક રાખીને આ અયોધ્યા નગરીમાં એક ક્ષણ માટે પણ વિચરી શકું તેમ નથી. આ રાજ્ય પર જ્યેષ્ઠ પુત્રનો અધિકાર છે. આ ક્ષુદ્ર વ્યક્તિનો તેના ઉપર જરા પણ અધિકાર નથી. મારે આ ભાર જોઈતો નથી. હું તે વહન કરી શકીશ નહીં. મને આશીર્વાદ આપો કે જેથી હું તરત વિદાય થઉં. શોકની મગ્ન ભરત રાહ જોતો ઉભો રહ્યો. હિંમત એકઠી કરીને કૌશલ્યા ભરતને આશ્વાસન આપવા બોલ્યા. તે બોલ્યા, ભરત, સંજોગોનો વિચાર કર અને શોક ત્યજી દે. આ સમય આનાકાની કરવાનો નથી. રામ વનમાં ગયા છે. તારા પિતા સ્વર્ગમાં સીધાવ્યા છે. તારી માતાઓ, તારા સગા સંબંધીઓ, તારા મિત્રો અને શુભેચ્છકો, પ્રજાજનો ઊંડા શોકમાં ડૂબી ગયા છે. તે બધા પોતાના એકમાત્ર આશ્રય રૂપે તારી પ્રત્યે જોઈ રહ્યા છે. ખ્યાલ કર કે આ બધું એટલા માટે બન્યું કે સમય અનુકૂળ ન હતો અને પરિણામે માણસોના કૃત્યો વક્ર બની ગયા હતા, આઘાતજનક બની ગયા હતા. હિંમત ધારણ કર અને નિર્ણય લે. તારા પિતાની આજ્ઞાનું પાલન કર. ગુરુ વસિષ્ઠની આજ્ઞાને માથે ચડાવ. લોકોની વિનંતીઓને માન આપ. મંત્રીઓની વિનંતીને અનુસાર તું વર્તન કર. રાજ્યપદનો સ્વીકાર કરવાનું સમજાવતા સમજાવતા કૌશલ્યા પ્રેમપૂર્વક ભરતના હાથને પોતાના હાથમાં પકડી રહ્યા હતા. ભરતને તેમના શબ્દો મૃદ્યુ લાગ્યા. બળતા હૃદય પર શીતળ ચંદનના લેપ સમાન લાગ્યા. કાનને મધુર લાગ્યા. સાંભળવામાં તે શાંતિપ્રદ લાગ્યા. કારણ કે આ બધી વિપત્તિઓના કારણરૂપ બનેલી પોતાની માતા માટે તેમાં તિરસ્કારનો એક પણ શબ્દ બોલાયો ન હતો. કૌશલ્યાના મનમાં ભરતની વફાદારી બાબત જરા પણ શંકા ન હતી. કૌશલ્યાના શબ્દો સાંભળીને ભરતને ખૂબ સુખ થયું. તેમને હાશ વળી. કૌશલ્યાના હૃદયની વિશાળતા જોઈને, પોતાની પ્રત્યે તેમના સાચા દિલના પ્રેમને જોઈને ભરતને અપાર આનંદ થયો. જ્યારે તેમનો પોતાનો પુત્ર 14 વર્ષ માટે વનમાં ગયો હતો અને તે પોતે તો શૌક્યનો પુત્ર હતો, ત્યારે કૌશલ્યા પોતાની સાથે આવો ખૂબ સ્નેહપૂર્વક વ્યવહાર કરશે એવો ખ્યાલ ભરત સ્વપ્નમાં પણ કરી શકે તેમ ન હતો. મારી પોતાની માતામાં અને કૌશલ્યામાં કેટલો મોટો તફાવત છે તે વિચારથી તેમને આશ્ચર્ય થયું. તે તફાવતને માપવા માટે પોતાની પાસે કોઈ માપદંડ હતો જ નહીં. કૌશલ્યામાં તેમને પ્રેમની અખિલાઈ અને પરિપૂર્ણતા જોવા મળી, જે પરિપૂર્ણતાએ હૃદયને તૃપ્ત કરી દેવું જોઈએ. હાથ જોડીને ભરતે આગ્રહ કર્યો, માતા, તમારા કોમળ અને પ્રેમપૂર્ણ શબ્દો મારા ચિરાઈ ગયેલા હૃદય ઉપર શીતળ ગુલાબજળની વૃષ્ટિ સમાન છે. કદાચ તમે મને ભૂલથી રામ માની લીધો હશે, પણ ખેદની વાત છે કે હું તે વિશુદ્ધ હૃદયવાળો રામ નથી. હું તો કૈકેયીના પેટે જન્મેલો ભરત છું. મારો સ્વભાવ વક્ર છે, જે મને માતા તરફથી વારસામાં મળેલો છે. હું અધમ છું. મારામાં કોઈ શરમની લાગણી નથી. હું રામનો શત્રુ છું. તમે મને રામ માની લઈને આવા મૃદુ પ્રેમપૂર્ણ શબ્દો કહ્યા છે. તમારું હૃદય રામમાં એવું એકાગ્ર બની ગયું છે કે તમે દરેકને રામ માની લઈ સંબોધો છો. માતાજી, હું આ સત્ય કહું છું. મારી વાત સાંભળો, મારી પ્રાર્થના સાંભળો. માતા, જે લોકો ધર્મમાં અવ્યવસ્થિત છે માત્ર તેઓ જ રાજ્ય ચલાવવા માટે યોગ્ય છે. જ્યારે મારા જેવા વક્રબુદ્ધિવાળા અને શંકિત કુશળતાવાળા લોકો રાજા બને ત્યારે પૃથ્વી પાતાળની નરકની મૂર્તિ સમાન બની જશે. સ્વાર્થી લોકો, સંકુચિત મનવાળા સાહસકારો, લોભી ગીધો, ભપકાના શોખીન લોકો, સ્વકેન્દ્રી વ્યક્તિઓ, ઘર કરીને બેઠેલી અધિખાઈના રોગથી પીડાતા લોકો રાજ્ય ચલાવવા માટે યોગ્ય નથી. તેઓ પ્રજાજનોના હિતોને નુકસાન પહોંચાડે છે. તેઓ ધર્મના પાયા ખોદી કાઢે છે. તેવા લોકો રાજ્યનો વિનાશ કરશે. માત્ર સદગુણી અને સદાચારી લોકો બીજાઓ પર શાસન ચલાવવા માટે યોગ્ય છે. મને એવી એક જ વ્યક્તિ દેખાય છે અને તે છે રામ. તેમના જેવી બીજી કોઈ વ્યક્તિ હું જોઈ શકતો નથી. એટલે હું આ ક્ષણે જ વનમાં જઈશ, રામના પગ પકડીને તેમને પ્રાર્થના કરીશ. મારી સાથે તેમને હું અયોધ્યા પાછા લઈ આવીશ. વિલંબ કર્યા વગર મને રજા આપો, આશીર્વાદ આપો, એમ બોલીને ભરતે કૌશલ્યાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને જવાબની રાહ જોતા ઉભા રહ્યા. ભરતના શબ્દોથી કૌશલ્યાને ખૂબ પ્રમાણમાં શાતા વળી. તે બોલ્યા, પુત્ર, મારા રામમાં જે લાગણીઓ છે તેમને જ હું તારામાં ઉભરાઈ રહેલી જોઉં છું. તને જોઈને હું રામના વિયોગના દુઃખનું થોડુંક સહન કરી શકું છું. એટલે જો તું પણ વનમાં જઈશ તો અમારું શું થશે? જો તારે વનમાં જવું જ હોય તો મને પણ સાથે લઈ જા. મારે આ અયોધ્યામાં હવે કોને માટે દિવસો ગાળવાના છે? કોની સાથે દિવસો ગાળવાના છે? મારા પતિ ગુજરી ગયા છે, મારો પુત્ર વનમાં દૂર ચાલ્યો ગયો છે, છતાં હજી હું તે દુઃખથી મરી નથી ગઈ. જા, ગુરુ વશિષ્ઠની રજા લઈ આવો. આપણે વનમાં જઈશું અને થોડાક સમય સીતા રામ લક્ષ્મણ સાથે ગાળીશું. પછી હું મારા જીવનનો ત્યાગ કરીશ. તે સાંભળીને ભરતને થોડુંક આશ્વાસન અને મનને શાંતિ મળે. પછી ભરત કૌશલ્યાને અને સુમિત્રાને પગે પડ્યા અને કૈકેયીના મહેલ પ્રત્યે જવા ચાલી નીકળ્યા. ભરત આગળ ચાલ્યા, શત્રુઘ્ન તેમની પાછળ પાછળ ચાલ્યા. મંથરા પર વિશ્વાસ રાખીને કૈકેયીએ આ બધું સંકટ ઉભું કર્યું હતું એટલે તેમના મનમાં ખૂબ શોક અને કૈકેયી પ્રત્યે ક્રોધ હતા. પોતાના ક્રોધને અંદરથી દબાવી દેવા તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. આખરે તેમણે મહેલમાં પ્રવેશ કર્યો. પ્રવેશદ્વાર આગળ તેમનું સ્વાગત કરવા ઉભેલી રત્ન જડિત આભૂષણો પહેરેલી મંથરાને તેમણે જોઈ. શત્રુઘ્ન તે દ્રશ્યને સહન કરી શક્યા નહીં. તેના કેસ પકડીને તેમણે તેને નીચે ખેંચી અને તેના ઉપર પ્રહારો વરસાવવા લાગ્યા. તેણે ચીસ પાડી, અયો અયો. જ્યારે તે ચીસ કૈકેયીએ સાંભળી ત્યારે તે બહાર દોડી આવ્યા. એવું કૃત્ય કરવા બદલ તેમણે શત્રુઘ્નના ઉધડા લીધા. તે તકનો લાભ ઉઠાવીને ભરત ક્રોધાવિષ્ટ બની ગયા. બૂમ પાડીને તે બોલ્યા, હે ઘોર પાપણી, તને ધિક્કાર છે. આ દુષ્ટ સ્ત્રીના શબ્દોમાં વિશ્વાસ મૂકીને તે અધમ પાપ કર્યું. જ્યારે આ નારીની ખતરનાક સલાહે તારા હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે તારા હૃદયના બે ટુકડા કેમ ન થઈ? તારી જીભ કેવી રીતે તે ખતરનાક વચનો માગી શકી? જ્યારે તારી જીભે તે તિરસ્કાર પાત્ર ઈચ્છાઓનું ઉચ્ચારણ કર્યું ત્યારે તે જીભ બળીને ખાક કેમ ન થઈ? કયું મોં લઈને તું આ મહેલમાં નિવાસ કરી રહી છે? તે મહેલની સીમાઓમાં વિચરતા તને શરમ નથી આવતી? ખેદની વાત છે, તારા જેવી દુષ્ટ વ્યક્તિના શબ્દોમાં રાજાએ કેવી રીતે વિશ્વાસ મૂક્યો? કામના આવેગથી અંધ બનીને પત્નીને રાજી કરવા તેમણે પુત્રને વનમાં મોકલવાની વાતમાં સંમતિ આપી. તે રચેલું કાવતરું અધમ અને દુઃખજનક હતું. તે રાજાના વિશુદ્ધ હૃદયને દૂષિત કર્યું. તે રાજ્યને આગ ચાપી વંશનો અને તેના યશનો વિનાશ કરી દીધો. તે રઘુના રાજવંશની સનાતન અપકીર્તિ કરી. તારા વક્ર ઝરીલા હૃદયે આ સર્વ વિનાશ સર્જ્યો છે. તને માતા કહેવી એક ભીષણ પાપ છે. તું જ્યારે બીજાઓને નુકસાન કરી રહી છે ત્યારે તારો પુત્ર ભાગ્યશાળી બનશે એવો નિર્ણય તું કેવી રીતે લઈ શકે? તને જેમ તારા સંતાનો વાલા છે તેમ બીજાઓને પણ તેમના સંતાનો તેટલા જ વાલા ન હોય? બીજાના સંતાનોના અનિષ્ટની યોજના કરનાર સ્ત્રી પોતાના સંતાનોનું જ અનિષ્ટ સાધી રહી છે. એ મહાન સત્ય તું કેવી રીતે ભૂલી ગઈ? પૂર્વજન્મોમાં તે કરેલા પાપોને કારણે તેમ બન્યું હોવું જોઈએ. ના, આ બધું મારે કારણે બન્યું છે. નહીં તો વિશુદ્ધ સુસ્થિર પવિત્ર મારા વાલા ભાઈ પવિત્રતાના અને ભદ્રતાના શિરોમણી રામ અને માતા સીતા શા માટે ભીષણ જંગલમાં પરિભ્રમણ કરે? કેવી ક્રૂરતા, કેવું ભયંકર! તને ધિક્કાર છે. મારે આવા અધમ હૃદયવાળી પાપણી સાથે બોલવું પડે છે તે પણ મારા પૂર્વજન્મમાં કરેલા પાપનું ફળ છે. હું તારે પેટે જન્મ્યો તે અપયશને સજાને પાત્ર થવા માટે મેં કેવા ભયંકર પાપો કર્યા છે તે વિચારતા જ મને અચરજ થાય છે. પાપી લોકો જ પાપીઓના ભાગીદાર અને સાથીદાર બનતા હોય છે. પાપીઓ સદાચારી સજ્જનો સાથે કેવી રીતે સંબંધ રાખી શકે? આ સૂર્યવંશ સ્વર્ગના રાજવંશ જેવો પવિત્ર અને વિશુદ્ધ છે. તેને કોઈ કલંક નથી. તે સાચું કહું તો તું મારી માતા જેવી છે. પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે તેણે પોતાના પતિને મરાવી નાખ્યો હતો. રાજવંશની પ્રસ્થાપિત પરંપરાનો ત્યાગ કરીને તું જ્યેષ્ઠ પુત્રને બદલે નાનો પુત્ર ગાદીએ બેસી શકે ખરો? આ ખતરનાક વિચાર તારામાં હમણાં આવ્યો નથી, તે પ્રારંભથી જ બીજ રૂપે તારા લોહીમાં નિગુઢ હતો, નહીં તો ઓચિંતો તે એક મહાન વૃક્ષ તરીકે પ્રગટી શક્યો ન હોત। તારો સ્વભાવ આવો દુષ્ટ છે, જન્મતા વેદ તું મારું ગળું દબાવીને મને મારી નાખી શકી હોત અને મને તથા મારા સમગ્ર રાજ્યને આ દુઃખમાંથી ઉગારી શકી હોત। હવે ભૂતકાળ ઉપર રડવાથી શું ફાયદો થવાનો હતો? ખેદની વાત છે, તારી બુદ્ધિએ તને થડ કાપી નાખીને ડાળીઓને પાણી પાવાનું સૂચ્યું, તારી તર્ક બુદ્ધિએ તને ટાંકીમાંથી પાણી ખાલી કરી દઈને માછલાઓને જીવાડવાનું સૂચ્યું, તારી અધમ મૂર્ખતા પર મારે હસવું કે રડવું તે હું નક્કી કરી શકતો નથી। તારી સાથે વાતચીતમાં સમય બગાડવા કરતા હવે હું સીધો રામ પાસે જઈશ, તેમને અયોધ્યામાં પાછા આવવા માટે પ્રાર્થના કરીશ, જેથી હું તેમની સાથે પાછો આવી શકું। જો તે પાછા આવવાની ના પાડશે તો હું લક્ષ્મણની પેઠે તેમની સાથે રહીશ અને તેમની સેવાનું સુખ મેળવીશ, ફરી હું તારું મુખ નહીં જોઉં। એમ બોલીને કૈકેયી તરફ પૂટ ફેરવીને ભરત પોતાના ભાઈ સાથે ચાલી નીકળ્યો। કૈકેયી પોતાના ભૂલ ભરેલા કાર્ય ઉપર વિચાર કરવા લાગ્યો। તેમને લાગ્યું કે ગમે તે માણસ જે દુષ્ટ યોજનાઓ ઘડે તે તેને સ્વલ્પકાલીન સુખ આપે, પણ આખરે તો માણસનું પતન જ થાય છે। કૈકેયીની છટકવાનો મારો માર્ગ સૂજ્યો નહીં, પોતાના પશ્ચાતાપને શોકને વ્યક્ત કરવા માટે તેમને શબ્દો જડ્યા નહીં। કૈકેયીને મંથરા પ્રત્યે ખૂબ અણગમો થયો, તેમને સત્યનો ખ્યાલ આવી ગયો। રામના સદવ્યવહારથી તે આનંદિત બન્યા અને પોતાના પાપના વિચારથી તેમનું શરમથી માથું નીચે નમાવી દીધું।